ઓપનિંગ નેરેશન પૂર્વ રેકોર્ડેડ. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણી વાતચીતનો વિષય છે બાર્બરા ગ્રેઝિયોસીનું પુસ્તક હોમર.
હા, અને આ પુસ્તક એક બહુ જ એમ કહી શકાય કે પાયાનો સવાલ ઉઠાવે છે.
કયો સવાલ?
કે શું હોમર ખરેખર કોઈ એક માણસ હતા, કોઈ ઐતિહાસિક વ્યક્તિ, કે પછી એ માત્ર એક વિચાર છે, એક એવું નામ જે લગભગ 3000 વર્ષથી આપણી સાથે છે અને દરેક યુગ જેને પોતાની રીતે સમજે છે, નવો આકાર આપે છે.
બરાબર. એટલે લેખિકા બાર્બરા ગ્રેઝિયોસી, જેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ક્લાસિક્સના પ્રોફેસર છે અને ગ્રીક સાહિત્યના, ખાસ તો હોમરના, ઊંડા અભ્યાસુ છે.
હા, એમનો અભિગમ જરા જુદો છે. એ રિસેપ્શન સ્ટડીઝ પર વધુ ધ્યાન આપે છે.
એટલે કે
કોઈ કૃતિ લખાયા પછી સમય જતાં લોકો એને કેવી રીતે વાંચે છે, એનો શું અર્થ કાઢે છે, એનો ઉપયોગ કેવી રીતે કરે છે, એ આખો ઇતિહાસ આ પુસ્તક એ જ તપાસે છે કે હોમર શબ્દ સાથે જોડાયેલા અર્થો કેવી રીતે બદલાતા રહ્યા છે.
તો આજે આપણે ગ્રેઝિયોસીના પુસ્તકને આધારે એ સમજવાની કોશિશ કરીશું કે આ હોમર શું છે, એમના જે અમર મહાકાવ્યો છે ઇલિયડ અને ઓડિસી.
હા,
એમની દુનિયા કેવી છે અને સદીઓથી એમણે આપણી સંસ્કૃતિ પર કેવો પ્રભાવ પાડ્યો છે. ચાલો આ રસપ્રદ વાતમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ પહેલા સદીઓ જૂના સવાલથી, હોમરિક ક્વેશ્ચન. આખરે હોમર હતા કોણ?
હા, આ એ જ મોટો સવાલ છે જેણે પેઢીઓથી વિદ્વાનોને એમ કહીએ કે મૂંઝવણમાં રાખ્યા છે. શું ખરેખર હોમર નામનો કોઈ માણસ હતો?
અને શું આ બંને મહાન કાવ્યો ઇલિયડ અને ઓડિસી એ એક જ વ્યક્તિએ લખ્યા હતા?
બરાબર. પણ ગ્રેઝિયોસીનો મુખ્ય મુદ્દો એ છે કે આ કોણ હતા એ શોધવું કદાચ એટલું જરૂરી નથી, કદાચ એ શક્ય પણ નથી.
તો પછી શું મહત્વનું છે?
મહત્વનો સવાલ એ છે કે જુદા જુદા સમયે લોકોએ હોમરનો અર્થ શું કર્યો, એમને શું સમજ્યા. આપણે આજે લેખક વિશે જે વિચારીએ છીએ ને, કે કોઈ એક જણ બેસીને લખે,
બરાબર,
એ ખ્યાલ પેલી પ્રાચીન મૌખિક પરંપરા પર બરાબર બંધ બેસતો નથી.
હા,
એ સમય જુદો હતો.
સાચી વાત. તો પછી પેલી જે વાતો ચાલે છે હોમરના કહેવાતા જીવનચરિત્રો વિશે, કે તેઓ અંધ હતા, કે એમનો જન્મ અમુક જગ્યાએ થયો હતો, એ બધું શું છે?
ગ્રેઝિયોઝી બહુ સરસ રીતે સમજાવે છે કે આ બધી વાતો મોટે ભાગે કાલ્પનિક છે. ઘણીવાર તો એકબીજાથી સાવ ઉલટી વાતો હોય.
જેમ કે?
કોઈ કે હોમર સ્મિરનાના હતા, તો કોઈ કે ચિયોસ ટાપુના, કોઈ વળી એમના નામના અર્થ કાઢે બંધક. આ બધી વાતો આપણને કદાચ સાચા હોમર વિશે કંઈ ના કહે,
પણ
એ જરૂર બતાવે છે કે પ્રાચીન ગ્રીકો એમના આદર્શ કવિને કેવો ગણતા હતા. કદાચ થોડા દુઃખી, દૈવી પ્રેરણાવાળા, સમાજથી થોડા અલગ. આ કથાઓ પાછળ એ સમયની જરૂરિયાત દેખાય છે, કોઈ વ્યક્તિની વિગતો નહીં. જાણે પોતાને જેવો કવિ જોઈતો હતો એવું ચિત્ર એમણે બનાવ્યું.
અને આમાં પેલું જૂનો ઝઘડો પણ હતો ને, એનાલિસ્ટ અને યુનિટેરિયન્સ વચ્ચે.
હા, ટૂંકમાં કહીએ તો અમુક લોકો, એનાલિસ્ટ્સ, માનતા કે આ મહાકાવ્યો તો નાના નાના ગીતો ભેગા કરીને બનાવેલા છે. જ્યારે બીજા, યુનિટેરિયન્સ, કહેતા કે ના, આ તો એક જ મહાન કવિની સુસંગત રચના છે, એક જ વિચાર છે આખા કાવ્ય પાછળ.
પણ પછી પુસ્તક આપણને મિલમન પેરી અને આલ્બર્ટ લોર્ડના સંશોધન પર લઈ જાય છે. પેલી ઓરલ ફોર્મ્યુલેક થિયરી, આ શું છે જરા વિસ્તારથી સમજાવો ને.
હા, આ થિયરી ખરેખર બહુ ક્રાંતિકારી હતી. એણે આખી ચર્ચાની દિશા બદલી નાખી. એ લોકોએ બતાવ્યું કે આ મહાકાવ્યો કદાચ કોઈ એક વ્યક્તિએ ટેબલ પર બેસીને લખ્યા જ નથી.
તો પછી?
એ તો એક લાંબી જીવંત મૌખિક પરંપરા હતી. પેઢીઓ સુધી કવિઓ, જેને આપણે બાળ્દ કહી શકીએ, એ લોકો અમુક તૈયાર શબ્દ સમૂહો, વર્ણનની રીતો, કથાના માળખાનો ઉપયોગ કરીને આ વાર્તાઓ ગાતા હતા, શ્રોતાઓ સામે રજૂ કરતા હતા, એમાં થોડા ફેરફાર પણ કરતા જતા હતા.
જાણે પેલું લોકસંગીત હોય એમ, દરેક ગાયક પોતાની રીતે ગાય.
બરાબર. એના જેવું જ પછી લગભગ 8મી કે 7મી સદી ઈસવીસન પૂર્વ આસપાસ જ્યારે ગ્રીસમાં ફરીથી લખવાની શરૂઆત થઈ, ત્યારે કદાચ કોઈક બહુ જ પ્રતિભાશાળી કવિએ આ આખી મૌખિક પરંપરાને એક અંતિમ ભવ્ય સ્વરૂપ આપીને લખી નાખી.
તો એનો મતલબ એમ થયો કે હોમર કદાચ છેલ્લા કવિનું નામ હોય અથવા કદાચ આખી પરંપરાનું જ પ્રતીક બની ગયું હોય.
ગ્રેઝિયોસીનો જોક એ તરફ વધુ લાગે છે. બની શકે કે હોમર કોઈ એક અસાધારણ કવિ હતા જેમણે આ બધું ભેગું કરીને સરસ રૂપ આપ્યો, પણ એ શૂન્યમાંથી નહોતા બનાવતા. એ તો સદીઓની વાર્તા કહેવાની પરંપરાના વારસદાર હતા. એટલે જ ગ્રેઝિયોસી કહે છે કે ખરો હોમર કોણ હતો એ શોધવાની મથામણ કદાચ ખોટી દિશામાં છે.
તો અસલી વાર્તા શેની છે?
અસલી વાર્તા તો હોમર નામના આ વિચારની છે, એ કેવી રીતે જન્મ્યો, કેવી રીતે વિકસ્યો અને કેવી રીતે એના અર્થ બદલાતા રહ્યા. એ ઇતિહાસ વધુ રસપ્રદ છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. લેખક કોને કહેવાય એની આપણી સમજને જ પડકારે છે. ચાલો હવે થોડું આ મહાકાવ્યોની અંદર જઈએ, ઇલિયડથી શરૂ કરીએ. ગ્રેઝિયોસી ઇલિયડને કેવી રીતે જુએ છે? શું એ ખાલી યુદ્ધ અને બહાદુરીની વાર્તા છે?
ના ના, બિલકુલ નહીં. ગ્રેઝિયોસી બહુ ભાર દઈને કહે છે કે ઇલિયડ યુદ્ધના ગુણગાન નથી ગાતું. ઉલટું, એ તો યુદ્ધ કેટલું ભયાનક છે, એની માનવીય કિંમત કેટલી મોટી છે, એનું બહુ ગહન અને કરુણ ચિત્રણ છે. કાવ્યની શરૂઆત જ ક્રોધથી થાય છે. અકિલિસનો ક્રોધ, મિનિસ, અને એના કેવા ભયંકર પરિણામ આવે છે એ બતાવે છે. હા, એમાં વીરતા અને ગૌરવ, ક્લિયોસની વાત છે, પણ સાથે જ મૃત્યુ, પીડા અને નુકસાનની વેદના કેન્દ્રમાં છે. યુદ્ધનું કોઈ રોમેન્ટિક ચિત્રણ નથી.
હા, અને એમાં એવા દ્રશ્યો છે જે ભૂલાય નહીં. પેલું હેક્ટર અને એન્ડ્રોમેકીની વિદાયનું દ્રશ્ય.
બરાબર, એ દ્રશ્ય બતાવે છે કે યુદ્ધ એક પરિવાર માટે શું લાવે છે, કેટલી અંગત તબાહી લાવે છે. એ જ રીતે અકિલિસ અને હેક્ટરનું યુદ્ધ, અને કદાચ સૌથી યાદગાર તો પેલું અંતભાગનું દ્રશ્ય.
કયું?
જ્યાં વૃદ્ધ રાજા પ્રિયમ, હેક્ટરના પિતા, દુશ્મનની છાવણીમાં જાય છે એકિલિસ પાસે પોતાના દીકરાનો મૃતદેહ પાછો લેવા, અને ત્યાં જે થાય છે, પ્રિયમના દુઃખમાં એકિલિસને પોતાના ગુમાવેલા મિત્ર પેટ્રોક્લસ અને પોતાના વૃદ્ધ પિતા યાદ આવે છે. બે કટ્ટર દુશ્મનો વચ્ચે સહાનુભૂતિની એક ક્ષણ રચાય છે. એ અદ્ભુત છે. ગ્રેઝિયોસી એ પણ કહે છે કે કાવ્યમાં ટ્રોજન લોકો માટે પણ સહાનુભૂતિ છે. અહીં કોઈ એક પક્ષ સાચો અને બીજો ખોટો એવું નથી. બધા જ યુદ્ધની કરુણાંતિકાના શિકાર છે.
ઇલિયડની આ ગંભીર દુનિયા પછી ઓડિસી તો સાવ અલગ જ લાગે છે, નહીં?
હા, બિલકુલ અલગ. ઇલિયડ એક જ જગ્યાએ, ટ્રોયના મેદાનમાં, એક જ વિષય, યુદ્ધ પર કેન્દ્રિત છે. જ્યારે ઓડિસી તો એક લાંબી સફર છે. દરિયાઈ મુસાફરી, અદ્ભુત સાહસો અને ઘરે પાછા ફરવાની તડપ, નોસ્ટોસ.
અને એનો હીરો ઓડિસિયસ, એ પણ એકિલિસથી જુદો છે ને?
ચોક્કસ. એકિલિસની તાકાત એની શારીરિક શક્તિ, ઓડિસિયસની તાકાત એની બુદ્ધિ, એની ચાલાકી. મેથિસ છે, એ બહુરૂપી પુરુષ છે. સંકટ આવે ત્યારે રસ્તો કાઢી લે, સરસ વાર્તાઓ કહી જાણે, જરૂર પડે તો વેશ પણ બદલી નાખે, ટકી રહેવાની કળા જાણે છે.
તો ઓડિસીના મુખ્ય વિષયો કયા ગણાય? ગ્રેઝિયોસી શું કહે છે?
એક મુખ્ય વિષય છે ઓળખ. ઓડિસિયસ 20 વર્ષે પાછો ફરે છે. હવે એ પોતાની ઓળખ કેવી રીતે સાબિત કરશે, એ એક મોટો પડકાર છે. બીજો વિષય છે સંસ્કૃતિ વિરુદ્ધ બર્બરતા, જેમ કે પેલો સાયક્લોપ્સ રાક્ષસ સાથેનો પ્રસંગ. અને ત્રીજો રસપ્રદ વિષય છે ખુદ વાર્તા કહેવાની કળા. ઓડિસિયસ પોતે જ પોતાની વાર્તાઓ કહે છે, પણ શું એ બધી સાચી છે કે પછી એણે પોતાની જરૂર પ્રમાણે ઘડી કાઢી છે? એટલે કાવ્ય પોતે જ આપણને સત્ય અને કલ્પના વિશે વિચારવા મજબૂર કરે છે.
અને ઓડિસીમાં સ્ત્રી પાત્રો પણ ઘણા મજબૂત છે.
હા, ખૂબ જ. એક તરફ પેનેલોપી છે, ઓડિસિયસની પત્ની, કેટલી બુદ્ધિશાળી અને વફાદાર. પોતાની સૂઝબૂઝથી પેલા લગ્ન કરવા આવેલા પુરુષોને દૂર રાખે છે. પછી દેવી એથેના છે, જે ઓડિસિયસની રક્ષક છે. પેલી મોહક કેલિપ્સો છે, જાદુગરની સિરસી છે. દરેક પાત્ર બહુ મહત્વનું છે. ગ્રેઝિયોસીના મતે ઓડિસી એ યુદ્ધ પછી જીવનને ફરીથી ગોઠવવાની, કુટુંબ અને સમાજને ફરીથી બાંધવાની વાત છે, અર્થ શોધવાની વાત છે.
તો આ બંને મહાકાવ્યો જે દુનિયા બતાવે છે એ કેટલી સાચી છે ઐતિહાસિક રીતે? ગ્રેઝિયોસી હોમરના વિશ્વ વિશે શું કહે છે?
અહીં ગ્રેઝિયોસી ફરી સ્પષ્ટ કરે છે કે આ કોઈ ડોક્યુમેન્ટરી નથી, ફોટોગ્રાફ નથી. એમાં જે દુનિયા બતાવી છે એ એક મિશ્રિત દુનિયા છે.
મિશ્રિત એટલે?
એટલે એમાં જુદા જુદા સમયના તત્વો ભેગા થયેલા છે. જેમ કે એમાં કાંસ્યયુગના છેલ્લા ભાગની, માયસેનિયન સંસ્કૃતિની વાતો આવે છે, કાંસાના હથિયારો, પેલું સુવર્ણના દાંતવાળું હેલ્મેટ.
હા, જે ખોદકામમાં મળ્યું પણ છે.
બરાબર. પણ સાથે સાથે એમાં પછીના અંધકાર યુગની અને 8મી સદીની જ્યારે કાવ્યો લખાયા હશે વાતો પણ છે, જેમ કે મર્દાને બાળવાની પ્રથા.
તો કહેવાનો મતલબ એમ થયો કે આ કાવ્યો ઇતિહાસ નથી, પણ ઇતિહાસનો ઉપયોગ કરીને કંઈક બીજું કરી રહ્યા છે.
હા, બરાબર. મુદ્દો એ છે કે આ ઇરાદાપૂર્વક બનાવેલી દુનિયા છે, ભૂતકાળની, એક આદર્શ વીર યુગની. એનો હેતુ તથ્યો આપવાનો નહોતો.
તો શું હતું?
એનો હેતુ ગ્રીક ઓળખ અને મૂલ્યો માટે એક ભવ્ય પૌરાણિક પૃષ્ઠભૂમિ બનાવવાનો હતો. એ દુનિયાના પોતાના રીતિરિવાજો હતા. માંડ, ટીમે, ભેટ સોગાદની આપ લે અને ખાસ તો મહેમાનગતિ, ક્સેનિયાનો નિયમ.
આ દુનિયા સમજ્યા પછી હવે એ જોઈએ કે સમયની સાથે હોમર અને એમના કાવ્યોને લોકોએ કેવી રીતે જોયા. પેલું રિસેપ્શન, જેના પર ગ્રેઝિયોસી ભાર મૂકે છે.
હા, આ પુસ્તકનો બહુ મહત્વનો ભાગ છે. શરૂઆતમાં પ્રાચીન ગ્રીસમાં તો હોમર શિક્ષણનો આધાર હતા. એમના કાવ્યોમાંથી બધું શીખવા મળતું. નીતિ, ધર્મ, બોલવાની કળા, યુદ્ધનીતિ.
પણ બધા સહમત નહોતા, ખરું ને? પ્લેટો જેવા વિચારકોને વાંધો હતો.
હા, પ્લેટોને લાગતું કે હોમર દેવો અને હીરોને બહુ માનવીય બતાવે છે, એમની નબળાઈઓ બતાવે છે. એમને ડર હતો કે આવી વાર્તાઓ યુવાનો પર ખરાબ અસર કરશે.
પછી ગ્રીસ પછીના સમયમાં એલેક્ઝેન્ડ્રિયામાં શું થયું?
હેલેનિસ્ટિક સમયમાં ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાં મોટી લાયબ્રેરી હતી. ત્યાંના વિદ્વાનોએ બહુ મોટું કામ કર્યું. એમણે હોમરના કાવ્યોની અલગ અલગ હાથપ્રતો ભેગી કરી, સરખાવી અને એક શક્ય એટલો શુદ્ધ પાઠ બનાવવાની કોશિશ કરી.
એનાથી શું ફરક પડ્યો?
એનાથી જે કાવ્યો મૂળ મૌખિક પરંપરામાં સતત બદલાતા રહેતા હતા, એ હવે એક વધુ સ્થિર લિખિત સ્વરૂપ પામ્યા, એક રીતે ફિક્સ થયા.
અને રોમનો, એમણે હોમરને કેવી રીતે લીધા?
રોમનો તો હોમરના મોટા પ્રશંસક હતા. એમના કવિ વર્જિલે એનિડ લખ્યું, જે સીધું જ ઇલિયડ અને ઓડિસીથી પ્રભાવિત હતું. એ જાણે હોમરને માન આપવાની સાથે સાથે એમનાથી આગળ નીકળી જવાની કોશિશ પણ હતી, રોમન ઓળખ માટે.
તો હોમર એક મોડેલ બની ગયા, જેને અનુસરવાનું પણ અને પડકારવાનું પણ.
બરાબર.
પછી શું થયું? શું પશ્ચિમમાં હોમર હંમેશા આટલા જ જાણીતા રહ્યા?
ના, એવું નથી થયું. પૂર્વમાં બાઇઝેન્ટાઇન સામ્રાજ્યમાં એમના કાવ્યો સચવાયા, પણ પશ્ચિમ યુરોપમાં મધ્યયુગમાં ગ્રીક ભાષા ભૂલાવા લાગી અને હોમર પણ લગભગ વિસરાઈ ગયા.
ઓહ.
પછી આવ્યો પુનરુજ્જીવનનો સમય ઇટાલીમાં. ત્યારે ફરીથી જૂના ગ્રીક ગ્રંથો મળ્યા અને હોમર ફરીથી ચર્ચામાં આવ્યા, અને પછી તો એમનો અનુવાદ થવા લાગ્યા અલગ અલગ યુરોપિયન ભાષાઓમાં.
અને અનુવાદ વિશે ગ્રેઝિયોસી શું માને છે? શું એ ખાલી શબ્દો બદલવાની વાત છે?
ના, ગ્રેઝિયોસી કહે છે કે દરેક અનુવાદ એક અર્થઘટન છે. અનુવાદક પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના સમયના ચશ્મા પહેરીને મૂળ કૃતિને જુએ છે. એટલે દરેક નવો અનુવાદ, ભલે ચેપમેનનો હોય, પોપનો હોય કે આધુનિક સમયમાં ફેગલ્સ કે એમિલી વિલ્સનનો હોય.
હા, એમિલી વિલ્સન, જે ઓડિસીનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર પહેલી મહિલા બન્યા.
બરાબર. તો દરેક અનુવાદ એ માત્ર ભાષાંતર નથી, એ કૃતિનું એક નવું સાંસ્કૃતિક રૂપ છે. જાણે હોમરને નવા કપડાં પહેરાવ્યા હોય.
એટલે હોમર પોતે જ જાણે ઓડિસિયસ જેવા બહુરૂપી બની ગયા, દરેક યુગમાં નવો અવતાર.
હા, કંઈક એવું જ. પછી જ્ઞાનયુગ અને રોમેન્ટિકવાદ આવ્યો.
ત્યારે હોમરને કેવી રીતે જોવામાં આવ્યા?
ત્યારે પણ નવા નવા અર્થો નીકળ્યા. કોઈએ કહ્યું કે હોમર તો કુદરતી પ્રતિભા હતા. કોઈએ કહ્યું કે એ તો લોકકવિઓની પરંપરા હતા, કોઈ એક વ્યક્તિ નહીં. જર્મનીમાં તો એમને રાષ્ટ્રીય ભાવના, લોકચેતનાના પ્રતીક તરીકે જોવામાં આવ્યા. દરેક યુગ જાણે હોમરમાં પોતાનું પ્રતિબિંબ શોધતો હતો.
અને પછી આધુનિક સમયમાં પુરાતત્વ, ભાષાશાસ્ત્ર, એ બધાએ શું ઉમેર્યું?
19મી-20મી સદીમાં કોશિશ થઈ કે હોમરને વધુ વૈજ્ઞાનિક રીતે સમજીએ. પુરાતત્વ, જેમ કે શ્લીમેને ટ્રોય શોધવાનો દાવો કર્યો. ભાષાશાસ્ત્ર, એ બધાથી નવી માહિતી મળી. કાવ્યોમાં વર્ણવેલી અમુક વસ્તુઓ સાબિત થઈ. પણ ગ્રેઝિયોસી એ પણ કહે છે કે ક્યારેક લોકો પુરાવાને પોતાની રીતે વાળી લેતા હતા, પોતાની થિયરી સાબિત કરવા. એટલે એમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.
અને છેવટે આજે 21મી સદીમાં શું હોમર ખાલી ક્લાસરૂમમાં જ રહી ગયા છે?
ગ્રેઝિયોસીનો જવાબ સ્પષ્ટ છે, ના. હોમર આજે પણ જીવે છે, આપણી સંસ્કૃતિનો ભાગ છે. જેમ્સ જોઇસની નવલકથા યુલિસિસ જુઓ કે ડેરેક વોલકોટનું કાવ્ય ઓમેરોસ જુઓ.
હા,
ફિલ્મોમાં જુઓ, ટ્રોય જેવી મોટી ફિલ્મો કે પછી ઓ બ્રધર વેર આર યુ જેવી રમૂજી ફિલ્મ, હોમરના કથાનકો નવા નવા રૂપે આવતા જ રહે છે. અને ગ્રેઝિયોસીનો મુખ્ય મુદ્દો આ જ છે.
કયો?
કે આજે સતત પુનઃશોધ થાય છે, નવા અર્થો અપાય છે, નવું સર્જન થાય છે, એ જ હોમરને જીવંત રાખે છે. એ એટલા માટે વૈશ્વિક ક્લાસિક છે કારણ કે દરેક પેઢી એમને પોતાના માટે ફરીથી શોધે છે.
તો આખી વાતચીત પરથી જો આપણે ગ્રેઝિયોસીના પુસ્તકનો નિચોડ કાઢવો હોય તો મુખ્ય મુદ્દા કયા કયા ગણાય?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે કે હોમરને એક વ્યક્તિ તરીકે શોધવા કરતાં એક સાંસ્કૃતિક વિચાર તરીકે સમજવા. બીજું, એમના મહાકાવ્યો કોઈ એક સમય માટે નથી, પણ માણસના મૂળભૂત અનુભવોની વાત કરે છે. ગુસ્સો, પ્રેમ, ખોટ, ઓળખ, ઘર. ત્રીજું, એમનું મૂળ મૌખિક પરંપરામાં છે, એટલે એમાં એક પ્રકારની લચકિકતા છે, જુદા જુદા અર્થ કાઢી શકાય છે. ચોથું, એ વીરતાનું કોઈ સરળ ચિત્ર નથી આપતા, એ જટિલ છે, હીરો પણ ભૂલો કરે છે.
બરાબર.
અને પાંચમું, એ કાવ્યાત્મક સત્ય રજૂ કરે છે જે કદાચ ઐતિહાસિક તથ્યોથી અલગ હોય.
અને ગ્રેઝિયોસીના પોતાના શબ્દોમાં કહીએ તો જે આખી વાત સ્પષ્ટ કરે.
હા, જેમ કે એમનું કહેવું કે ખરા હોમરની શોધ ભ્રામક છે, અસલી વાર્તા તો હોમર નામના વિચારની છે, અથવા ઇલિયડ યુદ્ધની ઉજવણી નથી, એની કિંમતનો કરુણ હિસાબ છે. અને પેલું વાક્ય, હોમરનું દરેક વાંચન, દરેક અનુવાદ એક નવું સર્જન છે જે તને જીવંત રાખે છે.
અને દરેક સંસ્કૃતિ પોતાની જરૂર મુજબના હોમરનું નિર્માણ કરે છે.
બરાબર, એ પણ બહુ મહત્વનું છે.
આ બધી ચર્ચા પરથી લાગે છે કે આ પુસ્તકમાંથી અને હોમરમાંથી આજના સમય માટે પણ ઘણું જાણવા સમજવા મળે છે.
ચોક્કસ. એક તો એ સમજાય છે કે આપણી સંસ્કૃતિની મોટી વાર્તાઓ કેવી રીતે બને છે, કેવી રીતે બદલાય છે. બીજું, એ આપણને સવાર પૂછતા શીખવે છે કોઈ પણ વાતનો સ્ત્રોત શું છે, કોણે કહી, શા માટે કહી.
હા, વિવેચનાત્મક વિચારસરણી માટે જરૂરી છે, અને ખાસ ઇલિયડ અને ઓડિસીમાંથી.
ઇલિયડ આપણને યુદ્ધ, નુકસાન અને શત્રુ માટે પણ સહાનુભૂતિ જેવા ગંભીર મુદ્દાઓ પર વિચાર કરાવે છે, જે આજે પણ એટલા જ મહત્વના છે.
અને ઓડિસી?
ઓડિસી આપણને શીખવે છે કે મુશ્કેલીઓ સામે કેવી રીતે ટકી રહેવું, બુદ્ધિ, મેતિસ કેવી રીતે વાપરવી, લાંબા ગાળાના ધ્યેય માટે ધીરજ અને પ્લાનિંગ કેટલું જરૂરી છે પેનિલોપીની જેમ. અને બંને કાવ્યો યાદ અપાવે છે કે વાર્તાઓમાં કેટલી તાકાત હોય છે. ખરેખર આ પુસ્તક એ જ બતાવે છે કે મહાન કૃતિઓ કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી, એ તો જીવંત છે, વાચકો સાથેના સંવાદથી શ્વાસ લે છે.
અને હોમર એ ખાલી એક નામ નથી, એ તો યુદ્ધ, શાંતિ, ઓળખ, માનવ હોવાનો અર્થ, આ બધા વિશેની લગભગ 3000 વર્ષ જૂની સતત ચાલતી વાતચીતનો દરવાજો છે. અને વાતચીતમાં આજે પણ આપણે સૌ જોડાઈ શકીએ છીએ, નવા અર્થો શોધી શકીએ છીએ.
ક્લોઝિંગ લાઇન, પૂર્વ રેકોર્ડેડ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.